मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरो भक्ति धर्म सुत श्री हरि समरु सदायन परम दयालु छोदमे श्री कृष्ण सर्वाधीश प्रथम दमने प्राणमो नाम वारम वारहु शीश ध्येय अलौकिक मूर्ति तमे सदा छो साक्षात तम सुप्रीत करता मने आनंद मले अघात हरिवर हैयाना है तथे तन राखू रुदयामा तुझ संग मारे प्रेत बंधानी छे टुरयो ना जा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरे कृष्णाय नमो नमः। सहजानंद स्वामी महाराज की जय।
वाला भक्तो शिक्षापत्री में अपने भक्ति ऊपर आया छे।
येवा श्री कृष्ण देव जे मुरारी रे तेनी भक्ति सदा सुखकारी रे।
येवा श्री कृष्ण देव मुरारी रे तेनी भक्ति सदा सुखकारी रे।
पृथ्वी मारया जे मनुष्य रे तेरे सर्वे ये करवी अवश्य रे।
पृथ्वी मारया जे मनुष्य रे ते सर्वे ये करवी अवश्य रे।
ओ ये वा कृष्ण देव जे मोरारी रे तेनी भक्ति सदा सुखकारी रे।
ओ ये वा कृष्ण देव जे मोरारी रे तेनी भक्ति सदा सुखकारी रे।
सदा सुखकारी रे
सदा सुखकारी रे।
भक्ति इष्टफल प्रदा छे। महासुखदायी छे। माटे भगवान श्री कृष्णनी भक्ति करो। भक्ति जेवो कल्याणकारी कोई साधन नहीं। शास्त्रोमां बीजा अमुक मतोए कल्याण माटे जुदा जुदा साधनों कया छे, पण आपणो संप्रदाय तो केवल भक्ति ऊपर ज वजन दे छे। भक्ति थी ज मोक्ष थाय छे, बीजू मोक्षनू कोई साधन नहीं। बीजा बधा साधन तो भक्तिना सपोर्टर छे। एटला माटे भगवान श्री हरिए आपणने कही दीधुं के तमे बधाय परमात्मानी भक्ति करजो, ભગવાનમાં પ્રેમ કરજો, એ પ્રેમે કરીને તમે તરી જશો। જો ભગવાનમાં આસક્તિ થઈ તો કલ્યાણ થઈ ગયું, અને બીજે આસક્તિ રહી તો કઠણાઈ થઈ, સમજો। માટે મનને મનાવો, ભગવાનમાં દિલ લગાવો। સીધો સાધો નિયમ છે, જ્યાં પ્રેમ હોય ત્યાં મન રહે, પ્રેમ હોય એના જ વિચારો આવે, પ્રેમ હોય એ જ સાંભળ્યા કરે। જો ભગવાનમાં પ્રેમ હોય તો હરીફરીને એના જ સંકલ્પ થાય, એના જ વિચારો એ જ સાંભળ્યા કરે, ત્યાં જ મન દોડીને જાય, એ અહીંયા જ રહેવાય, ત્યારે કલ્યાણ થઈ જ જાય તો. બહુ શાસ્ત્રોમાં ભક્તિનું વર્ણન છે, બહુ એટલે બહુ. માટે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વા અવતારી અનાદિ શ્રી કૃષ્ણ શ્રી હરિની આપણે ભક્તિ કરવી. ભક્તિ બે પ્રકારની છે, એક સાધ્ય ભક્તિ, બીજી સાધન ભક્તિ. સાધ્ય ભક્તિ ગોપીઓને હતી, કાંઈ પણ કર્યા વગર ભગવાનમાં એમના મન રહ્યું જાય, અખંડ પ્રેમ ઊંડા દરિયા જેવું. સાધન ભક્તિ એને કહેવાય કે જે ભક્તિ દ્વારા એ કરીને ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય, નવ પ્રકારે કરીને ભગવાનને ભજવા, એ બધી સાધન ભક્તિઓ છે. અને દસમી ભક્તિ છે એ સાધ્ય ભક્તિ છે, પરાપ્રીતિ. માટે ભગવાનના ભક્તોએ ભગવાન શ્રી હરિમાં ગાઢ પ્રેમ થાય એને માટે જુદા જુદા સાધન કરવા, પ્રીતિ થાય એના માટે. હવે સાધન કેવા છે તો ભગવાનની કથા સાંભળવી, ભગવાનના કીર્તન ગાવા, ભગવાનની પૂજા કરવી, ભગવાનને દંડવટ કરવા, ભગવાનની કથા વાંચવી, પુસ્તક વાંચવા, સંત સમાગમ કરવો, સ્તોત્ર પાઠ કરવા, જાત્રા કરવા જવું, કાંઈ વ્રત દાન પૂર્ણ કરવું, બધું એટલા માટે કરવાનું હોય કે ભગવાનમાં હેત થાય, ભક્તિ થાય. પહેલા આમ કરાય, ભગવાનના માટે થાળ કરી ભગવાનમાં હેત થાય, ભગવાનના માટે હાર બનાવીએ ભગવાનમાં હેત થાય, ભગવાનના દર્શન કરીએ તો ભગવાનમાં હેત થાય, ભગવાનની કંઈક સેવા કરીએ આપણે તો ભગવાનમાં હેત થાય, હેત થાય તો કલ્યાણ થાય. પણ એક વખત એવો આવી જાય આમ કરતા કરતા, ભગવાનમાં હેત હોય ને એને લઈને આ બધી ક્રિયા થાય, ઉલટા હો ગયા. એને કહેવાય સાધ્ય ભક્તિ, તબો સાધન ભક્તિ નહીં હૈ. હવે તમે ભક્તિ ઉત્પન્ન કરવા માટે કશું કરતા નથી, હવે તો રહેવાતું નથી ને એટલે કરો છો, અર્થાત હવે કરતા નથી થઈ જાય છે. કરવું અને થઈ જવું એમાં સમજાય ને, એને મેળે મેળે થઈ જાય. આ જગતમાં ઘણા ભગતને ભૂંડાઘાટ કરવા નથી હોતા, થઈ જાય છે. બજારો દુઃખી હોય છે, બંધ કરવા હોય તોય થાય નહીં, નબળા જ વિચાર આવેલો જો એને ક્યાં કરવા છે. તાર આ સત્સંગમાં ઘણા ભક્તોને સારા ઘાટ થઈ જાય, નકરા સારા જ ઘાટ થાય, ન કરવા હોય તોય થઈ જાય, બંધ કરવા હોય તોય બંધ રહે નહીં, નીરા ભગવાનના જ વિચાર આવે, નકરા ભગવાનના ભક્તો સંતોના જ વિચાર આવે. એમાં જ ચિત્ત તણાયા કરે ભગવાનમાં અને સંતોમાં. એના દર્શન થતા હોય તો આમ આંખી પહોળું કરીને જોયા જ કરે, જેટલો આંખેથી વીડિયો ઉતરે એટલો ઉતાર્યા, પણ મન ધરાય જ નહીં. બોલો, ઘરે જવું હોય, કામ કરવું હોય, સમય ન હોય, પણ એ કાંઈ ભાન જ ન રહે, બધું પીડ્યું રહે. ભગવાનના દર્શન, ભગવાનના ભગતના દર્શન થતા હોય દેહભાન બોલી જાય ને, લોક મર્યાદા ચૂકી જાય. આ જગતમાં કોક ને કોકમાં અતિ હેત થઈ જાય છે તો લોક મર્યાદા ચૂકી જાય છે ને, દેહભાન ભૂલી જાય છે ને, ક્યાં ખબર રહેશે. બોલો, એ ભૂંડું ગણાય છે, આહારું ગણાય છે. આ છે પરાભક્તિ. પછી એમાંથી સાધન થાય. ઘણા ભગત વિચારે કે મંદિર જઈ ભગવાનનું દર્શન કરીએ તો કંઈક કલ્યાણ થાય, ભગવાનમાં હેત થાય, જીવનું સારું થાય. ઘણા વિચારે કે મંદિર કારે જાઓ, ગમતું જ નથી કરે, મને ભગવાનને સંતો ભક્તો સાંભળ્યા કરે, એમાં કાંઈ કલ્યાણ થાય કે મારું સારું થાય કે એવી કઈ વિચાર નથી, બસ રહેવાતું જ નથી, હેત જ થઈ ગયું છે. કલ્યાણ ન થવાનું હોય તો કાંઈ નહીં, મારે મંદિર જાવું, જે ભગવાનને કરવું હોય કરે, મારે તો ભગવાન ધણી બસ, એને માટે જીવું છું. આ પરાભક્તિ છે, પણ એ સાધન ભક્તિમાંથી પેદા થાય છે. માટે પ્રથમ તો સાધન ભક્તિ કરો, ધીમે 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 સાધનમાંથી સાધ્ય ભક્તિ થઈ જશે ઓટોમેટિક. પહેલાં તો આપણે ભગવાનમાં હેત નથી સમજીએ છીએ, પણ કાંઈ એમનામ થઈ જાય એના માટે કંઈક દાખલા જ કરવા પડે ને, એના માટે માળા કરવી પડે, પૂજા કરવી પડે, દંડવટ કરવા પડે, પ્રદક્ષિણા કરવી પડે, કીર્તન ગાવા પડે, કથા સાંભળવી પડે, ભગવાનનો મહિમા જાણવો પડે, સંતો પાસે બેસવું પડે, કંઈક ભગવાનને અર્થે સંતને અર્થે સેવા કરીએ, વાઘા થાળ ફૂલના હાર કંઈ મંદિર વાળીએ કે મંદિરમાં કામકાજ સંતો ભક્તો કે કરીએ, ધર્મ નિયમ પાળીએ, ન જોવાનું ન જોઈ, ન ખાવાનું ન ખાઈ, ન સાંભળવાનું ન સાંભળી, ન અડવાનું હોય ત્યાં ન અડી, ન હૂંઘવાનું હોય ન હૂંઘી, પછી કોઈનું ખોટું લઈ ના લઈએ, બધા પાપો બંધ કરીએ, કંઈક જૂના પાપ થઈ ગયા હોય એના પ્રાયચિત કરી નાખીએ, અને ભગવાનને ખૂબ પ્રાર્થના કરીએ, કોઈ સંતનો આશીર્વાદ લઈએ, એની સેવા કરીને એને રાજી કરીએ, અને એવા અતિ હેતવાળા ભક્તો સંતોના સંગમાં જ પડ્યા રહીએ, ભલે એ ન બોલાવે અપમાન કરે તોય હલકા ફૂલ નિર્માની તણખલા જેવા થઈને એની વાંય વાંય લબડ્યા કરીએ. આવું બધું સાધન કરીએ ને તો થઈ જાય ભગવાનમાં હેત. આ હેત ઉત્પન્ન કરવા માટે હું લિસ્ટ બોલી ગયો, અને પછી હેત થઈ જાય પછી તો ભગવાન તમારી વાંય વાંય ફરે. પહેલા ભગવાન હોય ત્યાં તમારે જવાનું, અને બાદ મેં તુમ જહા હોગે વહા હરી આયેગા, વો તુમ્હારે પીછે પીછે ઘૂમેગા. પહેલા ગોપીઓએ કનૈયાનું સ્મરણ કર્યું જાણું, પછી મથુરાના મહેલમાં કૃષ્ણ ગોપીઓનું ધ્યાન સ્મરણ કરતા, ગોપી ગોપી ગોપી, સમજા. એને કાળજું બાળતા કીધું કે મથુરાની બજારોમાં અગ્નિ બળે છે, એથી હારો ગોકુળિયાનો ગારો, હે અહીંયા કાંઈ સુખાવતું નથી, આ મહેલ બંગલા પણ રાજની કૂટનીતિને કડાકૂટને માથાકૂટને રાગ દ્વેષને વેર, કોને કોનું લઈ લેવું, કોને કોકને મારી નાખવા પાડી નાખવા, અહીંયા ક્યાંય શુદ્ધ પ્રેમ નથી. હે વ્રજવારો મને સાંભળ્યો કે મને એ નિસ્વાર્થ ગામડિયાનો, એ ભરવાડ લોકોનો, એ ભોળા માણસોનો કોઈ પણ કારણ વગરનો પ્રેમ, કેવળ પ્રેમ, કેવળ સમર્પણ, એ મને સાંભળે છે કે આ એ મોટું શહેર છે, મોટી મોટી બિલ્ડિંગો છે, બહુ લોકો અમારું બહુ મોટા વાજા વગાડે, નૃત્ય ગાય, વ્યવસ્થિત તાલ બધમ બધું કરે છે, પણ દિલમાં શાંતિ નથી. કેમ જે પ્રેમ ગોકુળ વાસીમાં હતો એ પ્રેમ આ મથુરા વાસીમાં ક્યાંય ભળાતો નથી. એ જે પ્રેમ છે ને એ પ્રેમ ભક્તિ છે. કાંઈ પણ વળતર લેવાની ભાવના વિનાનો પ્રેમ. મારે આખે આખા અપાય જ જવું છે, હોપાય જ જવું છે, એમાં કાંઈ લેવાની વાત જ ક્યાં છે? હે હું સુખનો મોટો સાગર તો નથી, પરંતુ એક ઝીણી પાણીની બુંદ છું, ઓ બુંદ ભી હમે હરી કો દે દેની હે. હરી કે પાસે હમે કુછ લેને કી ઈચ્છા હી નહીં, ઓર ક્યા, હમારે પાસ જો હૈ વો ઉનકો દે દેને કા હૈ, લેને કી બાત કૈસી કરતે હો, હમ ખુદ ઉનકે હૈ. સમજાય છે વાત? આન નામ પરાભક્ત. આવી જાય તો કામ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણે તો વટનાવતમાં વારે વારે એક જ વાત કરી છે કે એવા પરાભક્તિ વાળા જે સંત એની સેવાએથી જ એવી ભક્તિ આવે છે, બાકી કોઈ ઉપાય નહીં. વજન 29મો પછી ઘણા ઘણા વચનામૃતો છે, એમાં વારી ફરીને આ વાત જ કરે, એવી ભગવાનમાં ગાઢ પ્રીતિ તો ભગવાનના સંતની સેવા એ કરીને થાય છે. કા પૂર્વજન્મનો સંસ્કાર હોય, ન હોય તો એક જ માર્ગ છે, એવા મોટા સંતની સેવા એ કરીને રાજી કરે, અને એની જો અમી દ્રષ્ટિ થઈ ગઈ તો ભગવાનના પ્રેમમાં તમે ડૂબી જાઓ, પતી ગયો. આવી વાત છે. માટે ભગવાન કૃષ્ણની ભક્તિ કલ્યાણ માટે પૃથ્વી ઉપર મનુષ્ય બધાએ કરવી એવું નહીં, પણ દેવો ઈશ્વરો જે હો તે બધાએ ભગવાનની ભક્તિ કરવી. કેમ જે ભક્તિ થી બીજું કલ્યાણકારી રે નથી સાધન લેવું વિચારી રે
ભક્તિ થી બીજું કલ્યાણકારી રે નથી સાધન લેવું વિચારી રે
ઓ નથી સાધન લેવું વિચારી રે
નથી સાધન લેવું વિચારી રે
કોઈ બીજું સાધન નથી કલ્યાણકારી માટે ભક્તિ કરો ભક્તિ કરો પ્લીઝ ભક્તિ કરો ઘણા ભક્તિ બંધ કરીને બીજું સોટી પડે છે સમજાણું અને કોઈ એવું ન સમજતા કે એક રૂમમાં બેહીને કે મંદિરમાં બેહીને માળા કરવી ધ્યાન ભજન કર્યા કરવું આને જ ભક્તિ કહેવાય ના ના કહું તમને ભક્તિ કોને કહેવાય તમારા ધર્મમાં રહીને તમારા ધર્મ પ્રમાણે ભગવાન અને ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા એને રાજી કરવા તમે જે ક્રિયા કરો છો એ ભક્તિ છે તમને વાત સાંભળીને આનંદ થશે તમારો ધંધો ભક્તિ થઈ જાય જો તમે ભગવાન માટે કરો તો તમારો વ્યવહાર ભક્તિ થઈ જાય તમે ભગવાનને માટે કરો તો બોલો અરે તમે જમો છો જમો હવે જમવું એ તો છે ને ખાજા વગેરે હાલે નહીં ખાવું તો પડે પણ એ તમારું ભોજન પણ ભજન બને બસ આવડવું જોઈએ તમને ભગવાન જમો ભગવાન માટે જાગો ભગવાન માટે હોવો બધું ભગવાન માટે કરો એટલે ભક્તિ નવાઈ લાગશે તમને ગોપીઓ શણગાર સજતી હતી ને એ ભક્તિ હતી કેમ જે કનૈયાને બતાવવા માટે એ શણગાર સજતી હતી પોતાનો અંગ સજાવે છે લ્યો મેકઅપ કરે એ ભક્તિ બોલો શું કમાલ છે એટલે એવું માની લેવાની જરૂર જ નથી કે મંદિરમાં આખો દી બેઠા રહે છે એ જ ભજન કરે છે ના ના કોને માટે કરો છો એ જોવાની વાત છે સમજાણું હું કરો છો એના કરતા શા માટે કરો છો યા ભક્તિનું રહસ્ય છુપાયેલું છે ઘણાને બચારે ને શા માટે કરો છો એની ગતા ગમ નથી હું કરો છો એ જોજો કરે બોલો મહારાજ કહેતા કે ઘણા અમારા દર્શન માટે આઈને બેહી રહે સભામાં અને ઘણા તો હરિભક્તોને માટે એ રસોડું કરે છે કોઈ વાસણ ઉટકે છે કોઈ હરિભગતને માટે સીધું લેવા કાંઈ બારીગામ ગયો છે તો શું એ બધા ભજન નહીં કરતા મહારાજ ક્યાંય અમારી મારી સભામાં બેહી રહેશે મહારાજના દર્શન ક્યાંથી એમ ક્રિયા કરે છે તે એટલી જ ભક્તિ એક જણો બેઠો બેઠો મંદિરમાં માળા ફેરવા કરે છે ત્યારે બીજાને એમ કે હમણે બધા હરિભગત આવશે એને પાછળના પાછળી દઉં આ વાળી નાખું જરા કાંઈ પુસ્તકો મૂકી દઉં દર્શન થોડાક ઓછા થાય સમજાણું તારે શું એ ભક્તિ નહીં બોલ્યો છે અમારે દર્શન કરીને પાછળના પાથરાને ઉપર આવીને બે હોકઠી બે એમ વાંધો નથી પણ જોજો સમજવામાં ફેર ન કરતા એમ ભક્તિ જ છે ઘણા માણસો એમ માને છે કે માળા ફેરવીને ભગવાનના દર્શન કર્યા કરીને ભગવાનમાં રાખવાથી બેહી રહી ભક્તિ ના 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 એ માળા એવી ફેરવતો હોય કે પ્રભુ ધંધામાં ખોટ બહુ ગઈ છે સમજો હું રોજ 11 માળા એની ફેરવો છો તો એ ભક્તિ નથી એ રૂપિયામાં આસક્તિ છે શું છે રૂપિયામાં આસક્તિ છે એક ભાઈનું કામ બહુ અટવાનું તેને નિયમ લીધો કે રોજ 1 કલાક મંદિરે જઈને ભગવાન એરે માથાકૂટ કરવી કે આ કરી દે સમજાણું તો બીજા ભાઈને એવો નવો પ્રોબ્લેમ આવ્યો સમજાણું તો એણે એવું નક્કી કર્યું કે રોજ 1 કલાક જઈને સરકારની ઓફિસમાં ગાંધીનગર કે અહીંયા માથાકૂટ કરવી એણે એ ઓફિસ કરીને એણે આ ઓફિસ કરી આખીર ઓને ભક્તિ ગણો તો આને ભક્તિ ગણવી તમારે કારણ કે હેતુ એક જ છે ખાલી સાધન બીજા બનાવ્યા. બોલો, અને ભગવાન ને મંદિર ને પોતાના ધંધાની ઓફિસ કરી. બોલે, જે હતી એ નહીં રાખી, જે ગણું એ ગણો. ઘણા માણસો એવું સમજે છે કે અહીં ભગવાનની આગળ બેહીને માળા ફેરવી તો રૂપિયાવાળા થઈ, અને ઘણા માણા એવું સમજે છે કે બરાબર ધંધામાં ધ્યાન દઈને માથાકૂટ કરી તો રૂપિયાવાળા થઈ. આખી રૂપિયા ભગવાન છે. જ્યાં જઈને કરવું હોય ત્યાં જઈને કરો. સમજાણું, આ તો રૂપિયામાં આસક્તિ થઈ, પરમેશ્વરમાં નહીં. માટે માળા ફેરવતો હોય ને તોય ભક્તિ ન હોય, ક્યાંક બીજી આસક્તિ હોય. અને કોઈ માણસ સચ્ચિદાનંદ સ્વામીની જેમ વાડીએ રહીને રીંગણી પાતો હોય ને મરસા ઉતારતો હોય ને ખેડ કરતો હોય અને ગાડા ભરીને દાદાના દરબારમાં મોકલે કે સંતોને માટે રીંગણાનું શાક મહારાજ કરશે ને એ ખેડ કરતો હોય, હાલ ખેડૂ જેવો થઈ ગયો હોય, તો એ ભક્તિ છે. એ ખેતી કરે છે ને એ ભક્તિ છે. અને ઓલો માળા ફેરવે છે ને એ આસક્તિ છે. મને એવો ખ્યાલ આવે છે કે હવે તમે ભક્તિનું સ્વરૂપ સમજી ગયા. માટે ભક્તિ કરજો, પગે લાગુ તમને ભક્તિ. વ્યાસપીઠમાં છે બેઠા બેઠા કથા કરતા હોય ને એવી ભક્તિ ન હોય. કથા કરાવનારો ભગત ન હોય કેમજે એ ભક્તિ ન હોય. કથા કરનારો ભગત ન હોય કેમજે એ ભક્તિ ન કરતો હોય. ભક્તિ તત્વ બહુ અલૌકિક છે, એને લૌકિકમાં ઝીકી ના મારશો. એ તો બહુ શુદ્ધ વસ્તુ છે. નિસ્વાર્થ પ્રેમ પરમાત્માને વિશે, બસ ઓહી તત્વ ભક્તિ છે. તમારી ક્રિયા ભગવાન અર્થે થાય જો ભક્તિ હોય તો. તમે જ્યાં સુધી તમારે અર્થે બધું ક્રિયા કરો છો ત્યાં સુધી ભક્તિ હે નહીં. સારું, તો હવે તમને સવાલ એવો થશે કે તો પછી શું ભગવાનનો આપણે ક્યારેય કોઈ ઉપયોગ જ ન કરાય આપણા વ્યવહારમાં, આપણા જીવનમાં, આપણા સુખ માટે? ના ના, એવું નથી. ભગવાન આપણે માટે છે, આપણે ભગવાનના છીએ. આપણે ભગવાનને ન કહીએ તો કહીએ કોને? અને આપણે ભગવાનનું સુખ ના ભોગવીએ તો ભોગવીએ કોનું? તો એમ ભગવાનને આપણે પૂરી પ્રીતિ નહીં હોવાથી સમર્પણ થઈ શકતા નથી. એનો અર્થ એ નથી કે મારામાં કાંઈ નથી ને હવે તો મારાથી આ થતું નથી તો હું પછી ભક્તિ છોડી દઉં ને આમાં તો હું તો નકરી આસક્તિ જ બસ છે મારા મન, મારાથી કાંઈ થાય નહીં. એવું નહીં. તમને ભગવાનનો ઉપયોગ કરવાનો ભગવાનના ભક્ત હોવાને નાતે હક છે. તમે ભગવાનને બઠલ્યો, ભગવાનને ચૂમો, એના કોઈ પણ સુખ તમે ભોગવો, ભગવાનને પ્રાર્થના કરો, તમારા વ્યવહારમાં જોડો, તમે એને કહો કે આ કામ પ્રભુ કરો ને બાપા નથી કેમ કરતા કહેવાય. જો એને ના કહીએ અને કોઈક બીજા દેવ દેવીને કહીએ તો એને નહીં ગમતું કે તમારે જે જોતું હોય મારી પાસેથી જ છો. કેમ જે વતનાવતમાં કહે છે, પરમેશ્વરનો ભક્ત હોય અને જે સુખ જોતું હોય તે પોતાના ઈષ્ટદેવ પાસેથી જ છે, પણ કોઈ બીજા પાસે જાય નહીં. જેમ પતિવ્રતા નારી, એને સુખ જોતું હોય પોતાના પતિ પાસેથી જ છે, કોઈ બીજા પાસે જાય નહીં. એમ ભગવાનનો ભગત જે કાંઈ સુખ જોતું હોય લૌકિક કે પરલૌકિક, એ એના પતિ પાસે ભગવાન પાસેથી જ છે ને, તા કોને કહેવા જવું. જ્યાં સુધી આપણે પૂરા ભગત પરાભક્તિવાળા નથી થયા, સાધન ભક્તિવાળા છીએ ત્યાં સુધી. પણ એમાં એક જ ખ્યાલ રાખવાનો છે, હે ભગવાન અંતે મારે તમને સોંપાવું છે. પરંતુ હું જ્યાં સુધી તમને સોંપાઈ શક્યો નથી ત્યાં સુધી માધ્યમ તરીકે મને તમારી નિષ્ઠા વધે, મને તમારામાં હેત વધે, એ રીતે હું આલોક અને પરલોકમાં તમારો ઉપયોગ કરવા માંગુ છું. એ પણ તમારામાં પૂર્ણ પ્રીતિ કરીને હોમાઈ જવા માટે કરીએ છીએ ઉપયોગ, આપણે માટે કરીએ છીએ. પણ ભગવાનમાં પૂર્ણ પ્રીતિ જગાડીને એના માટે થઈ જવા માટે આપણે એનો આપણા માટે ઉપયોગ કરવો જોઈએ. પકડાણો એના માટે થઈ જવા માટે એનો ઉપયોગ આપણે આપણા માટે કરવો જોઈએ. એના માટે આપણે થઈ જવું છે પૂર્ણ પ્રીતિ જગાવીને, એટલે. અને એના માટે થઈ શક્યા નથી ને, એનો ઉપયોગ છોડી દઈને બીજા બધાનો ઉપયોગ કરીએ તો ક્યારેય એનામ પ્રીતિ ન થાય, હું કોઈ કાળે ન થાય. આપણે આ લોકના કે પરલોકના સુખ વિના રહેવાતું નથી, સાવધાન. આપણે સ્પર્શ વિના રહેવાતું નથી. આપણા દિલમાં એમ થાય કે ભગવાનનો સ્પર્શ કરીને ભગવાનનો ઉપયોગ મારે ન કરાય, સમજી ગયા તમે? અને રહેવાતું છે નહીં, એમ કરો તો જ સુખ અને શાંતિ થાય છે. તો તમે ભગવાનનો જો સ્પર્શ નહીં કરો અને એ નહીં ભોગવો ભગવાનનું રૂપને સ્પર્શ, તો થશે હું? તમારે સ્પર્શ રૂપ વગેરેની વાસના તો છે, એને લઈને ભગવાનમાંથી તમારું હેત હશે એ જતું રહે, અને નબળા નબળા ઘાટ થશે, અને છેવટે તમે બીજા કોઈના રૂપમાં કે સ્પર્શમાં જઈને પડશો અને ભગવાન ઠામુકા જતા રહે. માટે ભગવાનનું સુખ ભોગવવું, ભગવાનનો ઉપયોગ કરવો, ભગવાનના ઉપયોગમાં આવવા માટે. થોડું ઊંડું ખેડું છું એમ કહું છું, હળું ઊંડું હાંકું છું. પછી બીજી વાત, તમારે સંસારમાં કાંઈક વિઘન છે, કાંઈક દુઃખ છે, કાંઈક પ્રોબ્લેમ છે, રાઈટ? હવે તમે એમ માનો છો કે ભગવાનને તો કશું કહેવાય નહીં, ભગવાનને મારા વ્યવહાર માટે કે આને માટે ભગવાનને મારે કાંઈ કહેવાય નહીં, અને તમારે ખરેખર એની જરૂર છે ને મુશ્કેલી છે. તમે એવા ભક્ત તો છો નહીં હજી કે દઢ આત્મનિષ્ઠાવાળા કે બધી વાતે પૂરા કે અત્યારે દેહ પડી જાય તો તમે તૈયાર હો, અને તમે વળી એવું જ્ઞાન શીખી ગયા ભગવાનને આપણા ઉપયોગમાં ના લેવાય. હવે ક્યાંકથી આવી ગયું કથામાંથી તમારા લેવલથી અધીરનું? એટલું તમારું લેવલ નથી. અને તમે એ વાક્ય પકડીને જીવનમાં સાક્ષાત કરવા જાઓ, સાર્થક કરવા જાઓ, થાય નહીં. પછી તમે શું કહો કે ભગવાનને તો કાંઈ કહેવાય નહીં અને કીધ્યા વગર રહેવાય નહીં, પછી તમે છે ને કોક બીજા દેવને કહેવા જાઓ. જેમ ભગવાનનો સ્પર્શન રૂપ ન ભોગવે પછી કોકનું ભોગવાઈ જાય રહેવાય નહીં, એમ ભગવાનને પોતે જો પોતાના પ્રોબ્લેમ ન કહે પછી કોકને કહેવાય જાય કે મારે ભગવાનને ન કહેવાય પણ તમે તો કરો, એમ થઈ જાય. તે હરવાળે એ ગયા, હવે તમારું કામ ઈ દેવ કરશે, તાર થશે હું? એમાં ભક્તિ થાય તમને, સમજાય છે મારી વાત? ન સમજાય એવું સત્ય છે. એટલા માટે હું એવું સમજું છું કે જે સુખ જોતા હોય તે આપણે આપણા પતિ માત્ર એક પરમેશ્વર પાસેથી ઈચ્છવા, લૌકિક યા તો પારલૌકિક, બીજું કોઈ રૂપ કે બીજો કોઈ દેવ એની આપણે કઈ પ્રાર્થના કે બાધા કે કઈ કરવું નહીં. આ તો મારી સમજણ છે, તમને ફાવે તો ભલે, ન ફાવે તો કઈ નહીં, તમને જેમ ગમે એમ. બાકી સ્પષ્ટ કહું, સ્વામિનારાયણ ભગવાન સિવાય હું કોઈને કઈ ન કહું, કઈ જેવી ન કહું, આ લોકનું પરલોકનું જે કહેવો એ સ્વામિનારાયણને કહી. આ એક છે કે બીજા ભક્તોને માટે કોક દેવને કંઈક કહેવું હોય તેનો વાંધો નથી મને, મારું અંગત સ્વામિનારાયણ હેરે જ કે તમારે જેમ કરવું એમ કરો, સમજાણું? પ્રાર્થના ભક્તિ બધું સ્વામિનારાયણ હેરે. આમ જો ન સમજો ને આમ ન કરો તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાથે અનન્ય પ્રીતિ તમને ક્યારેય ન થાય, સમજાણું? આ તો અનન્ય પ્રીતિ કરવાની વાત છે, આ કેવળ આપણે વ્યવહારિક કામ પતાવવાની વાત નથી. વ્યવહારિક કામ આ લોકના સુખો મેળવીને પણ અંતિમ લક્ષ્ય ભગવાન પુરુષોત્તમમાં પરાભક્તિ સંપાદન કરવાનું હોવાથી એની હેરેજ માથાકૂટ કરાય. જે કર્યું હોય બાજવાનું બહુ ટેવ હોય ને બાજવાની ટેવ પડી ગયો ને તો બાજવું તો ભગવાન હેરે, કે એમાં હું કેમ બીજો લેવો, પ્રેમ કરવો હોય તો એની અરે કેમ જે વૃત્તિ તો એમાં રે પ્રેમથી નહીં તર દ્વેષથી, જેમાં મન હશે એમાં લીનતા થાય, કંસ ગયો કે નહીં કૃષ્ણમાં, અઘાસુર પામ્યો કે નહીં એને, આ બધા લઈ થયા કે ન થયા, એના ધ્યાને કરી લઈ થયા, સમજાણું બસ એમની હારે જ મન રાખવું. આમ કરશો ને તો ભગવાન સિદ્ધ થાય, પરાભક્તિ સિદ્ધ થતા ભગવાન સિદ્ધ થાય. ઝાલો વાલા ભક્તો, હવે આગળ ગુણિનામ ગુણો વત્તાયા જ્ઞેયમ એતત પરમ ફલમ.
વિદ્યાવાન ગુણી જન જે હરે તેના ગુણ નું શુભ ફળ એ હરે, વિદ્યાવાન ગુણી જન જે હરે તેના ગુણ નું શુભ ફળ એ હરે.
કરવી કૃષ્ણની ભક્તિ અભંગ રે, નિત્ય રાખવો સંતનો સંગ રે,
કરવી કૃષ્ણની ભક્તિ અભંગ રે,
હરે હરે
રાખવો સંતનો સંગ રે.
એ ના હોય સત્સંગ ન હોય ભક્તિ રે, એવો પંડિત તોય અધો ગતિ રે,
ન હોય સત્સંગ ન હોય ભક્તિ રે,
પંડિત તોય અધો ગતિ રે,
એવો પંડિત તોય અધો ગતિ રે.
વાહ, કૃષ્ણની ભક્તિ કરવી કરવી કરવી, ઈ તો વાત ઉભી રાખી, પણ એમ કહ્યું કે આ જગતમાં ગુણવાન માણસોના ગુણનું ફળ શું? ભક્તિ ને સત્સંગ બે જ. કોઈ એમ કે ફલાણા ભાઈમાં તો હો 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 ગુણનો ઢગલો છે, ભગવાન સ્વામિનારાયણ કે એના ગુણને હું ધોઈ પીવા છે, હે ભક્તિ છે એને, ભગવાનને ભગવાનના સંતો ભક્તો વાલા લાગે જીવ જેવા, તો વંદન કરી. બાકી ખરેખરો નિષ્કામી હોય લ્યો, હો જન્મથી બ્રહ્મચર્ય પાળે તું આપણે કામનું, નો ભગવાનમાં એ તો હોય ને સંતો એ તો હોય, તે નિત પૈણ હોય તે શું કરવાનું. હા હા, એ તો ભાઈ ભાઈ નિર્યો દૂધ પીને દેશ ભલે પીતો, એને નથી ભગવાન ગમતા ને સંતો ગમતા, એમાં કાંઈ એ જ છે નહીં, એને દૂધ બહુ ગમતું છે પીતો છે, એમાં હું પાક્યું પણ સમજાણું કે ફલાણા ભાઈ તો આ હા જિંદગીમાં ખોટું ન બોલે એમ, ગમે એવી તકલીફ આવે તો એમ એ સારું લે બોલે હાશું, પણ તને ભગવાનમાં એ જ નહીં ભક્તોમાં એ જ નહીં, એ તને શું કરવાનો સમજાણો કે ફલાણા ભાઈ તો બહુ પ્રામાણિક, ફલાણા ભાઈ તો બહુ બહુ વ્યવહારુ, બહુ ડાયા, બહુ મીઠા, પણ નથી એને ભગવાનમાં જરાય સ્નેહ, નહીં ભગવાનના સંતો ભક્તોમાં સ્નેહ, બહુ બોલીના મીઠા ને બહુ વ્યવહારો ને બહુ હારા ને બહુ હું વાળા યારું જેવા, હું કામ ના હું કેમ કહું. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે નારાજી જેવો ગુણવાન હોય પણ જો એનામાં ભક્તિ ન હોય તો અમને રાખ્યાના કોટી ઉપાય કરે તો પણ અમે એની પાસે ન રહી. વચનાવર્તમાં પ્રભુના વચન છે, સમજાણું, બાળો હોય ભોળો હોય થોડોક બોલીનો કર્કશ હોય થોડાક બે નિયમ ન પાળતો હોય, મોં થોડુંક ખોટું બોલી ગયો, થોડીક અનિતિ કરી નાખી, જે કાંઈ ગડબડ કરવી, પણ જો એને ભગવાનને સંતોમાં પ્રીતિ છે તો એ અંત્ય જીતી જવાનો, ભગવાન ઠમઠોરી સરખો કરશે, કારણ કે એના વેદ છે. એટલે ભગવાનને ભગવાનના ભક્તોના સુખે દુઃખે એ સુખી થાય છે ને દુખી થાય છે, માટે એ ભક્તિવાળો મહાન છે. માટે તમારામાં જેટલા ગુણો છે, જેટલા કાંઈ ગુણો, એનું ફળ જો ગણવું હોય તો ભક્તિ અને સત્સંગ બે જ છે. ગુણોનું ફળ આવી આ વાત છે, અને જો તમારામાં લાખ ગુણો હોય પણ ભગવાનને ભગવાનના ભક્તોમાં તમને પ્રેમ ખેંચાણ નથી, અને તમે સાધુનો સમાગમ કરીને સાધુની હારે ઓળખાણ પીછાણની હેતથી વળગેલા નથી, તો ગમે એવા મોટા ગુણવાન ને વિદ્વાન હોત હોય તમારી અધોગતિ થાય. સ્વામિનારાયણ કે છે, કઈ મારા ઘરની વાત તો છે નહીં, સમજાણું. ઘણા માણસોને ભક્તિની કિંમત નથી અને ગુણોની બહુ કિંમત. કોક બિચારાને બહુ ભગવાનમાં હેત હોય, બહુ જ સંતોમાં હેત હોય, પણ સમજીએ કે એમાં અમુક નાના મોટા અવગુણને કૂટેવો હોય, ત્યારે કોક માણસમાં એ અવગુણને એ કૂટેવ ઠામુકા ન હોય, પણ એને ભગવાન કે ભગવાનના ભક્તમાં કાંઈ હેત પ્રેમ ન હોય તો શું એને મોટો માન લેવાનો? એનામાં અવગુણ કૂટેવો નથી એટલે શું માન થઈ ગયો? અને આનામાં અવગુણ કૂટેવો થોડીક છે તે શું હલકો થઈ ગયો? અરે એનામાં ભક્તિ છે એટલે એનું પલ્લું ભારી છે, એ માણસ મહાન છે, મહાન છે. બોલો. એટલે હું કહું છું કે એક માણસ રોજ આપણને કરોડ રૂપિયા દે અને એક માણસ આપણને હોય એના કરતા એક ટકો ભગવાનમાં ભગવાનના સંતો ભક્તોમાં પ્રેમ વધારી દે તો આને મહાન માનવો. બોલે આ કરોડ દેનારાને. બોલો, સમજો છો? આવું તમે આવું સમજવું જોઈએ તો ક્યારેય તમે ભક્તિમાં જ પડશો નહીં કોઈ વાતે. બોલો. અરે કોઈક માણસો તમારું સોનાના પ્લેનમાં બેહાડીને સ્વાગત કરે, સમજાણું, એક કરોડ તોપો ફેડીને તમારું સન્માન કરે. બોલો. 25 ટ્રેક્ટર ફટાકડા ફોડીને તમારી વધામણી કરે, સમજાણું, અને 100 ટ્રેક્ટર ગુલાબના ફૂલ પાછળીને એમાં તમને હકવે, આખા રસ્તા તમારા ચાંદી હોનાથી મઢી દે તમે આવવાના હો તો એવા તમને હાસવે. અને એની સામે બાજુ કોઈ તમને ભગવાનમાં ભગવાનના સંતો ભક્તોમાં એક ટકો પ્રેમ વધારી આપે તો તમારું કલ્યાણ કરનારો આ પ્રેમ વધારી આપે છે, નીવડો ઈ છે, ઓલ્યો નહીં, હરગીજ નહીં. એક માણસ દુનિયાભરમાં તમારી નામના કરી દે, ફેમસ કરી દેવો તમને. બોલો. વર્લ્ડમાં તમારું નામ એ ફેમસ કરી દે. અને એક માણસ છે એ ભગવાનમાં તમને વઢી ટોકીને ટડકાવીને અથવા તમને થોડા દબાવીને પણ જો હેત વધારી દે ભગવાનમાં તો તમારે માટે કલ્યાણકારી આવડો હશે, બોલ્યો નહીં. આ વાત સમજવી જોઈએ. માણસ ખબર નહીં રહેતી, આ વાતની ખબર નહીં રહેતી. આપણને જે માણસ બહુ માને પૂજે અને બહુ સન્માન કરે ત્યાં હેત થઈ જશે. આપણને કોઈક રૂપિયા લાવી દે ને આપણું પોષણ કરે ને દેહનું ભરણ પોષણ કરનારામાં હેત થઈ જશે. ખ્યાલ આવ્યો તમને? હા. આપણને પંચ વિષયના સુખ આપે ને મીઠું બોલે ને ત્યાં આપણને એમ થઈ જાય આ હારો છે. અને ભગવાનમાં આપણને હેત વધે, સંતો ભક્તોમાં પ્રીત વધે એમ આપણને ચોખ્ખી ટડકાવીને વાત કરે તે વહમું લાગે છે. અને મહારાજ તો ચોખ્ખું કહેતા કે લલ્લો સપો રાખે અને વઢી ટોકીની કે નહીં તો મુક્તાનંદ સ્વામી જેવો હોય ને એનો સમાગમ ન કરવો. અને જે આપણામાં દોષ બાળે એ આપણને ટડકાવીને વઢી ટોકીને આપણા દોષ કાઢવા મથતા હોય એ નાના હોય ને, ભલે એ દુનિયામાં મોટા ગાદીપતિ ધર્મધોરણ કે મહાપુરુષ ન ગણાતા હોય, જગ ફેમસ ન હોય, પણ એનો સમાગમ કરશો તો ભવસાગર તરશો, કે એ તમારા ઉપર પ્રેમવાળા છે. લ્યો, બાકી હોના થાળમાં જમાડે અને રોજ મોટા મોટા હાર પહેરાવે અને રોજ સાફા બાંધી અને રોજ સ્ટેજમાં છે તમારા અડધો કલાક ગુણગાન ગાય, એ બધું પોતાના મતલબ હારું છે, તમારા કલ્યાણ હારું નથી. અને તમને જે ટડકાવે ઘસકાવે છે અને ચોખે ચોખ્ખું તમારામાં જેવું હોય એવું તમને કહે છે એને કોઈ સ્વાર્થ નથી, એ તો તમારા હિત માટે કહે છે. પણ તમે માની છો, અહંકારી છો એટલે તમને અવળું પડે છે, હવળું નથી લઈ શકતા, સમજો તોય નથી હવળું લઈ શકતા. માની કહ્યું માને નહીં, ભલે કરી હોય ભૂલ, કહ્યું તો ઘણું આ કે પણ મુખે ન કરે કબૂલ, એવડો એ વઢે ન માને અને ટોકનારાની ખામી કાઢ્યા કરે, સમજાણું. અને એટલે જ પહેલા વચનાવતમાં કીધું કે દેહ ને દેહના સંબંધીમાં જેવી પ્રીતિ છે ને એવી ભગવાનને ભગવાનના ભક્તમાં કેમ નથી થતી? સત્સંગનો અર્થ એ જ છે, ભગવાનને ભગવાનના ભક્તો, એમાં કેમ નથી થતી? મહારાજે એટલું જ કીધું, મોટી ખામી અને મહિમા નથી ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો, સત્સંગનો મહિમા નથી. અને જ્યાંથી એનામાં મહિમા આવે છે ત્યાં એ ભાઈ છે ને અવગુણનો ડૂચો આડો ભરાવી દેશે, એટલે મહિમા આવતો બંધ થઈ જાય. કેમ મહિમા ક્યાંથી આવે? તો ભગવાનના સાધુમાંથી જ તમારામાં જેદી તેદી મહિમા ઉતરવાનો. પરંતુ એ સાધુ જ્યારે તમને ટૂંકા ચાલે ને, ટૂંકા બરોબર અને લે ને બરાબર હોય એવું ઝાપટે, એટલે વાતના કરનારા, ઝાપટનારા, વઢનારાનો અવગુણ આવે છે. એ પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. પહેલું જ વચનામૃત વાંચજો, વાંચતા આવડતું હોય, આંખ્યો હારી હોય તો વાંચજો. વચનામૃત અહીંથી તમતાર આપશું મફત. ખ્યાલ આવે ને આપણને કે આપણે ભગવાનમાં હજી સુધી ગાઢ પ્રીતિ ન થઈ ક્યાં ફોલ્ટ છે? આઈ ફોલ્ટ છે. અરે આ જગતમાં મીઠું મીઠું બોલી હાર પહેરાવી વખાણીને કામ કાઢી લેવું હોય તો થાય, કરાય, બધા એમ જ કરે છે, માટે એમ જ કરાય, બધા કરે એમ જ કરાય. એમ માનનારા બહુ છે ને બીજાને એમ વર્તવાની ભી કરનારા બહુ છે, પણ ભગવાન સ્વામિનારાયણ એનાથી સહમત નથી. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ કહે છે, જે ટોકે વઢે નહીં એનો સમાગમ કરવો નહીં, જે આપણી ભૂલ ભાળી નથી ગજ કહેવાય નથી, એને ક્યાં કાંઈ લેવું છે? સમજાણો, જે માણસ મીઠું મીઠું બોલીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરનારા હોય એવા માણસો તો જે અહંકારીને માની હોય ને એને પ્રિય લાગે, પણ જે મુમુક્ષુને કેવળ ભગવાન જ જોઈ છે અને મીઠું મીઠું ભાષણ નથી જોતું ને માન સન્માન નથી જોતું ને ઉપસવું નથી, એને છે ને આવા મતલબિયાન મીઠું મીઠું બોલીને આપણને ઉપસાવીને આપણું જે હોય લઈને એનું કામ કરનારા હોય ને એ ન ગમે મુમુક્ષુને, ન ગમાડવા જોઈએ એવા માણસો. સમજાણું તમને? માટે ધ્યાન રાખો, ભગવાનમાં પ્રેમ વધારી આપે એ આપણા માટે હોનાના, એ ગુણો હોય કે વ્યક્તિ હોય. સમજાણું? આપણા નિષ્કામીપણું છે, આપણા નીતિપણું છે, આપણા મીઠા બોલવાપણું છે, પણ એ ભગવાનમાં જો પ્રીતિ ભક્તિને વધારી આપે તો આપણા માટે એ સદગુણ નકામા. સમજાણું? અને એવા વ્યક્તિ આપણા માટે કાંઈ કામના નહીં, બહુ સદગુણવાળા, પણ ભગવાનમાં પ્રીતિ વધારી ન દેતા હોય, નકરું મીઠું મીઠું બોલતા હોય, એને શું કરવાના? બહુ સન્માન કરતા હોય, બહુ આપણા વખાણ કરતા હોય, પણ આપણને ભગવાનમાં તો હેત વધારી ન દે. માટે સદગુણોનું કે સદગુણવાળી વ્યક્તિઓનું આપણે ફળ એટલું જ કે ભગવાનમાં ભક્તિ થાય અને સત્સંગ થાય. બહુ ડાયો ને વ્યવહારો ને રૂપિયા વાળો ને તમારે નીતિમત્તા વાળો ને જગતમાં એની બહુ કાજકિર્તિ હોય, પણ આપણને સત્સંગમાંથી જ પાછા પાડતો હોય, કળા કરી કરીને, ચીપી ચીપીને વાતું કરી કરીને, તો એ પંડિત આપણે શું કામનો? કારણ કે પંડિતજી ખુદ અધોગતિને પામવાના છે. આમાં લખ્યું, ભક્તિને સત્સંગ વિના તે અધોગતિને પામે. પંડિત હોતે ગુણવાન હોય ને, ડાયો, ભણેલો, વ્યવહારુ, રૂપિયાવાળો, સત્તાવાળો, રૂપાળો, ઊંચ કોટીનો, જ્ઞાનવાળો, ઊંચ પદવી ઉપર બેઠેલો, પણ જો ભક્તિ અને સત્સંગ એને ન હોય તો એ અધોગતિને પામે છે. બોલો, આપણે પામવું છે અધોગતિને? નથી પામવું તો પછી છે ને આ સદગુણોથી અંજાઈ જશો નહીં. ભક્તિ અને સત્સંગ એ બે એવા જબર ગુણો છે, એ બે ગુણોની જ કિંમત છે, બીજા બધા ગુણોનું આ બે ગુણો ફળ છે. તમે એમ કહો કે મારે 100 વીઘાની ડાંગર છે, 100 વીઘાનો બાજરો છે, મારે 100 વીઘાના ઘઉં છે, અરે ભાઈ 1000 વીઘાના છે, 1,00,000 વીઘાના છે, હાલો, પણ એને માથે એક ડુંડું ન આવે, ફળ ન આવે, તો ડોબા ખાય, માણાના કામનું કાંઈ નહીં. હું તો કે કઈ પાક્યું નહીં, બાટું થયું, પશુ નભશે આવરે, માણા માણા મરશે કે દાણા ઘરમાં નહીં થયા, ચાર આવી એમ. તમારી પાસે બહુ સદગુણો છે પણ એને ફળ ન આવ્યું, ભક્તિ અને સત્સંગ તો ઢોર ધરાય એવું થયું, કલ્યાણ થાય એવું ન થયું. સમજી ગયા ને હવે? હા, માટે સાધુનો સમાગમ કરો, એ સમાગમ ભક્તિ ઉત્પાદક છે. સાધુના સમાગમથી તમને ભક્તિ થાય. મારી રીતે આ શ્લોક તમને સમજાવી દીધો. ઓકે, હવે આગળ વધુ.
કૃષ્ણ ને કૃષ્ણ અવતાર રે, અથવા કૃષ્ણ પ્રતિમા સાર રે.
કૃષ્ણ ને કૃષ્ણ અવતાર રે, અથવા કૃષ્ણ પ્રતિમા સાર રે.
કરવા યોગ્ય છે એ હરે, ધરો ધ્યાન કરી તેમાં સ્નેહ રે.
કરવા યોગ્ય છે એ હરે, ધરો ધ્યાન કરી તેમાં સ્નેહ રે.
તે વિના મનુષ્યાદિ દેવતા રે, કૃષ્ણ ભક્ત હોય બ્રહ્મ વેતા રે.
વિના મનુષ્યાદિ દેવતા રે, કૃષ્ણ ભક્ત હોય બ્રહ્મ વેતા રે.
તોય ન કરવું એનું ધ્યાન રે, એમ સમજવું બુદ્ધિવાન રે.
તોય ન કરવું એનું ધ્યાન રે, એમ સમજવું બુદ્ધિવાન રે.
સમજવું બુદ્ધિવાન રે,
સમજવું બુદ્ધિવાન રે.
ગુડ. આ તમે લોકો બહુ સરસ જીલો છો, મારા પ્રણામ. ખરેખર આજ ગમે એ લોકો તૈયારી કરીને આવ્યા હોય, ખબર નઈ.
આ રાગની પૂરી પ્રેક્ટિસ કરી છે
એમ છે. અમકો કે આ બધા આ કુંડલ ના મહંત થી બધાને એક એક હાર પહેરાવશે. આવો મહંત, આવ્યો. લલિયા બધા એક એક જિલ્લાના ને તમે હાર પહેરો, કાઢી નો ના કેમ કેજો. ખેલો સરસ જીલે છે આજ તો. વાંકો સુકું મારે ઘણું થાય છે, પણ એ લોકો સંપૂર્ણ કંટ્રોલમાં કરી લે છે. હા બસ કૃષ્ણ સ્વામી નારાયણ ભગવાન, હરે કૃષ્ણ મહારાજ. હવે એક તમે પહેરી લો હાર પહેરાવવાનું મેન તમે. વાલા ભક્તો, એક વાત ધ્યાનમાં રહે, ભગવાન સિવાય કોઈનું ધ્યાન થાય નહીં. સિદ્ધાંત છે, સિદ્ધાંત. કારણં તુ ધ્યેયઃ, સર્વના કારણ જે હોય એનું જ ધ્યાન કરાય, બીજા કોઈનું નહીં. એટલે કોઈનું નહીં, આ વાત સિદ્ધાંતની છે. આમાં ગોટાળો થવો જ ન જોઈએ. ખ્યાલ આવ્યો તમને? એ વાત ભગવાન સ્વામિનારાયણ કરે છે. હવે એક પછી એક વાત સાંભળજો. કૃષ્ણ કા કૃષ્ણના અવતાર, કા ભગવાન, કા ભગવાન અહીંયા અવતાર લઈને આવ્યા હોય, બે ધ્યાનને યોગ્ય થયા. ભગવાન જ્યારે અહીંયા અવતાર લઈને આવ્યા હોય ત્યારે એ મૂર્તિ ધ્યાન કરવાને યોગ્ય છે, અને એક અક્ષરધામમાં બેઠેલી જે મૂર્તિ છે તે ધ્યાન કરવાને યોગ્ય છે. પછી એ ભગવાન રામ હોય, ભગવાન કૃષ્ણ હોય, કે ભગવાન સ્વામિનારાયણ હોય, એ સ્વયં અહીંયા પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા હોય, અથવા તો એના અવતાર આવ્યા હોય કલ્યાણ કરવા, અવતારની અંદર અવતારી રહ્યા હોય, ત્યારે અવતાર ધ્યાન કરવા યોગ્ય છે. પણ એ અવતારીને લઈને એટલે અવતારીનું ધ્યાન થયું, બીજા કોઈ અવતારનું નહીં. સર્વ કારણનું ધ્યાન થાય, મારી એક વાત સમજો. એ સિવાય, ભગવાન સિવાય કોઈનું ધ્યાન થાય નહીં. સમજાણું? ચાહે મૂર્તિ ધાતુની હોય, ચાહે મૂર્તિ કાષ્ટની હોય, અષ્ટ પ્રકારમાંથી કોઈ પણ પ્રકારની હોય અથવા તો ફાઇબરની હોય કે ગમે તેની હોય, પરંતુ એ ફાઇબરનું ધ્યાન ન થાય, લાકડાનું ધ્યાન ન થાય, ધાતુનું ધ્યાન ન થાય, અથવા તો મનુષ્ય મૂર્તિ હોય પરંતુ એ હાડમાં ચામનું ધ્યાન ન થાય, ધ્યાન પુરુષોત્તમ નારાયણનું જ થાય. ચાહે ધાતુની મૂર્તિનું કરો કે ચાહે આરસની મૂર્તિનું કરો, પણ ધ્યાન કોનું કરાય? આરસનું, ધાતુનું, મનુષ્યનું, કોનું થાય? ભગવાનનું ધ્યાન કરાય. ધ્યાન ભગવાન સિવાય કોઈનું ન થાય. ચાહે ફાઇબરમાં કરો, ધાતુમાં કરો, મનુષ્યરૂપ મૂર્તિમાં કરો, પણ ધ્યાન એક પુરુષોત્તમ નારાયણનું થાય. એ બતાવે છે આ શ્લોક. બહુ આમાં એટલી બધી સરસ વાત લખી છે ધ્યાન કરવા વિશે. સવાલ ઉઠાયો કે ભાઈ, ધ્યાન કરવા યોગ્ય તમે ભગવાનને કહો છો, ભગવાનના અવતાર, ભગવાનની પ્રતિમાને કહો છો, સારું, એ તો વાત સમજ્યા, પણ તે વિના કોઈ મનુષ્યનું ધ્યાન ન થાય. સમજે, મનુષ્યનું ન થાય. પછી તમે કીધું કોઈ દેવનું ધ્યાન ન થાય, ચાહે ગમે તે દેવ હોય, આ સમજી લીધું. પણ તમે કહ્યું કે કૃષ્ણ ભક્ત હોય, બ્રહ્મ વેતા રે, તોય એનું ધ્યાન ન કરું હું. ધ્યાન રે, ભગવાનનો ભગત હોય ને બ્રહ્મ વેતા હોય તો એનું ધ્યાન કેમ ન થાય? તો ન થાય. બ્રહ્મ વેતા સાધુ હોય તોય એનું ધ્યાન ન થાય. તો કે વાંધો હું? તો કે એણે જન્મ લીધો છે માટે એને પ્રારબ્ધ છે, એટલે તે ધ્યાન કરવાને યોગ્ય શુદ્ધ નથી. સારું, સારું, એનું જવા દો કે એ તો જન્મ લીધો છે એટલે એનું ધ્યાન ન થાય. પરંતુ જે મુક્ત છે અક્ષરધામના, તો એનું ધ્યાન કેમ ન થાય? કારણ કે એને તો પ્રારબ્ધ છે નહીં, એ તો અક્ષરધામના મુક્ત છે. તો કે એનું ધ્યાન એ ન થાય કે કેમ? તો કે પૂર્વે ક્યારેક એ બદ્ધ હતા, માટે સંપૂર્ણ સ્વતંત્ર એ ક્યારેય નહોતા. ભલે થયા છે માટે એનું ધ્યાન ન થાય. વેળી ચીજો સવાલ લેવા કે તો પછી યત્ર સાધ્યા સંતિ દેવાહા. ઉપનિષદ એમ કે છે કે જે ધામને વિશે અનાદિ મુક્તો અખંડ ભગવાનની સેવામાં પહેલેથી જ છે કે જેઓ ક્યારેય બદ્ધ હતા જ નહીં, કદી નહીં. જેમ ભગવાન એમ એ મુક્તો પહેલેથી જ, સૃષ્ટિમાં કોઈ જ નથી આવ્યા એવા જે અનાદિ મુક્તો, એનું ધ્યાન થાય કે નહીં? તો કે એનું ન થાય. કેમ? તો કે એ છે ને સ્વતંત્ર નથી, ભલે ક્યારે સૃષ્ટિમાં નથી આવ્યા, પરંતુ એ પરમાત્માને પરતંત્ર છે અને એ સર્વનું કારણ નથી. એનાય કારણ ભગવાન પુરુષોત્તમ છે, માટે અનાદિ મુક્તોનું ધ્યાન ન થાય. ધ્યાન સર્વના કારણનું અને સ્વતંત્ર મૂર્તિ રાજાધિરાજ સમ્રાટ ભગવાન પુરુષોત્તમનું એકનું જ થાય, ઓનલી વન. આ વાત સમજી રાખજો. ખ્યાલ આવી ગયો તમને? બસ એ ભગવાન, ભગવાનના અવતાર, ભગવાનની પ્રતિમા, આ ધ્યાન કરવાને યોગ્ય છે, બીજા કોઈનું ધ્યાન ન થાય. જો મનમાં શંકા થાય કે ભગવાનનું ધ્યાન નહીં, અને આ તો હું ફાઇબરનું ધ્યાન કરું છું, કે આ તો હું મનુષ્યનું ધ્યાન કરું છું, કે આ તો હું ધાતુનું ધ્યાન કરું છું, ધ્યાન કરવું નહીં. કેમ? જે ધ્યાન કેવળ ભગવાનનું કરાય તો જ મુક્તિ થાય. આ શ્લોકનું આ તાત્પર્ય છે. હવે જે અતિશય ગુણાતીતાનંદ સ્વામી નો પ્રિય શ્લોક.
સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ રે, તેથી પર નિજ આત્મા દેહ રે.
સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ રે, તેથી પર નિજ આત્મા દેહ રે.
રે કરો અહર્નિશ કૃષ્ણ ભક્તિ રે.
બ્રહ્મ ભાવ આણી અતિ રે કરો અહર્નિશ કૃષ્ણ ભક્તિ રે.
હો કરો અહર્નિશ કૃષ્ણ ભક્તિ રે,
કરો અહર્નિશ કૃષ્ણ ભક્તિ રે.
ત્રણ દેહ, ત્રણ અવસ્થા, ત્રણ ગુણ, આના બધાથી પર જુદો નોખો એવો પોતાનો આત્મા પહેલા માનવો, પછી તે આત્માને બ્રહ્મ સાથે એક કરવો. ભાવયન માનવો, હું બ્રહ્મ છું, પછી હું આત્મા છું એવું નહીં, હું બ્રહ્મ છું. આમ પહેલા માની લેવું અને પછી ભગવાન શ્રી હરિની ભક્તિ કરો, ભગવાનની ભક્તિ કરો, સર્વથા સર્વ રીતે કરો. એટલા માટે ભગવાનના ભક્તે દેહભાવ ટાળીને બ્રહ્મભાવે ભજન કરવું, એ આ શ્લોકનો અર્થ છે. આમ તો આત્મા છે એ દેહથી અલગ વસ્તુ છે, માટે પોતાના રૂપે ભક્તિ કરો, દેહ રૂપે નહીં. આનું કહેવાનું રહસ્ય બહુ જબરું છે, કારણ કે જ્યાં સુધી જીવ પોતાને દેહ માને છે ત્યાં સુધી દેહના સુખ દુઃખમાં એની વૃત્તિઓ રૂંધાઈ જતા પરમાત્માની સાથે સર્વ પ્રકારે જોડાઈ શકતી નથી. એટલા માટે દેહભાવ કાઢવો જ પડે, બ્રહ્મભાવ લાવવો જ પડે, અને બ્રહ્મભાવે કરીને ભગવાન શ્રી હરિમાં અતિ ગાઢ પ્રીતિ કરે ત્યારે સહેજે સહેજે ભગવાનમાં સર્વે વૃત્તિઓ લીન થતા ભગવદ્ ભાવ સુધી મુક્ત અનાદિ થઈ જાય. માટે વાલા ભક્તો, આ શ્લોકમાં ચર્ચા કરીએ તો ઘણી થાય, પણ આપણે બહુ નહીં ઊંડા ઉતરવું. હવે કે છે, દસમ સ્કંદ ભાગવત માય રે, તેનું કરો શ્રવણ સદાય રે, કાં તો વર્ષો વર્ષે વાર એક રે, સાંભળો સૌ સહિત વિવેક. ભાગવતના દસમ સ્કંદનું એક વાર વર્ષમાં તમે સાંભળો અથવા રોજ વાંચો એમ. પંડિત હોય પંડિત, એમણે કે નિત્ય આ ગ્રંથ વાંચવો અથવા તો વર્ષમાં એક વાર તો વાંચવો, કોકને સંભળાવવો. વાંચો સાંભળો પૂર્ણ પ્રીતે રે, મારા આશ્રિત આદર સહિતે રે. દશમનો પાઠ શુભ સ્થળે રે, કરવો નિજ સામર્થ્ય બળે રે, વિષ્ણુ સહસ્ત્ર નામ આદિ જપી જે રે, અથવા જપ કરાવી ફળ લીજે રે. દશમ સ્કંદનનો અથવા વિષ્ણુ સહસ્ત્ર નામ વગેરેનો તો પાઠ કરવા, કરાવવા, સાંભળવા બધું કરવું, અને કહે છે કે એની પુરશ્ચર્યા કરવી, પુરશ્ચરણ, એનાથી મન ઈચ્છિત ફળ મળે છે. આ બધા ગ્રંથો છે, એની અમુક સંખ્યાથી પાઠ કરવાથી પુરશ્ચર્યા થાય છે. ભાગવતની 1008, સત્સંગી જીવનની 1008 પારણી કરો એટલે પુરશ્ચરણ કહેવાય, એની મોટી વિધિઓ છે. એટલા બ્રાહ્મણ બેહાડવાને કેમ કરવું ના કરવું, પછી વચનામૃતની પુરશ્ચરણ થાય, ભક્ત ચિંતામણીનું થાય, બધા 1008 1008. પછી અમુક જન્મંગલ સ્તોત્ર છે, સર્વમંગલ સ્તોત્ર છે, તેની જાજી સંખ્યા છે નાના ગ્રંથોની. એટલી સંખ્યાએ પાઠ થાય તેની પુરશ્ચરણ વિધિ થાય, અને શાસ્ત્રમાં લખ્યું છે જે સંકલ્પ હોય ફળીભૂત થાય, એવું એનું ફળ છે. અને હવે પછી એક બીજો વિવેક શીખવાડે છે, જે ખરેખર માણસ માત્રને સદાય આમ નજર સમક્ષ રાખવા જેવો વિવેક છે.
મનુષ્ય દેવથી આપત્તિ આવે રે, અથવા રોગાદી પીડા કહાવે રે.
મનુષ્ય દેવથી આપત્તિ આવે રે, અથવા રોગાદી પીડા કહાવે રે.
તેમાં પર ભર પોતાનું રક્ષણ રે, શક્તિ ભર કરો તત્ક્ષણ રે,
બુદ્ધિમાં ભર પોતાનું રક્ષણ રે, શક્તિ ભર કરો તત્ક્ષણ રે,
જતન થાય તે કીજે રે, પણ વર્તો નહીં બીજે રીતે રે,
એમાં જતન થાય તે કીજે રે, પણ વર્તો નહીં રીત બીજે રે,
પણ વર્તો નહીં રીત બીજે રે,
પણ વર્તો નહીં રીત બીજે રે.
જીવન છે જીવન, સુખ ને દુઃખ આવ્યા જ કરવાના, આપત્તિઓ ને વિપત્તિઓ ને આ તે ન જાણ્યું હોય, અજાણ્યું ખબર ન હોય ક્યારે કઈ બાજુથી હું આવશે, કીધું સારો દિવસ હોય ગયો ને સાંજે હોય ગયા, થેન્ક યુ પરમેશ્વર. હા હું છે, પણ દુઃખ આવી પડે ને માણસ ને દુઃખ, તાર માણસ બે બાકડો થઈ જાય, સમજાણું કા પોતે પોતાને મૂંઝવીને ટેન્શનમાં આવીને હેરાન કરે, અને કા બીજાને હેરાન કરે મૂંઝાઈને ટેન્શનમાં આવી. સ્વામિનારાયણ ભગવાનની નાશ, બેમાંથી એક કઈ નહીં કરવાનું, પોતાનું સારું થાય એમ રહ્યો, બીજાનું સારું થાય એમ રહ્યો. દુઃખથી આપત્તિથી કંટાળીને તમે તમને બ્લેડું મારવા માંડો, ચપ્પુ મારવા માંડો, માથા પસાડવા માંડો, આમ તમને લાફા મારવા માંડો, સમજાણો, અથવા તો ઉપવાસમાં ઉતરી જાઓ, ખાઓ નહીં, કોઈને રે બોલો નહીં, જે બોલાવે એને ગાળ્યું દો, એ આ મહારાજની નાશ. આ બધા ધતિંગ કરવાની, દુઃખ છે આપત્તિ છે ખબર છે, બધી વાત બુદ્ધિ ગંભીર છે, આ છે તે છે, પણ એમાં તમે તમને બહુ ન પીડો વધારે પડતા ટેન્શનથી કે બીજી ત્રીજી રીતે, અને બીજાને પણ તમે હેરાન ન કરો. એમ કરીએ કઈ અકળાઈ ગયા કે ઓલું કરે નથી દુઃખ હોય જતું, સમજાણું, અને કાં તો પોતામાં છે કઈક આવી પીડ્યું હોય ને તો ઉલાળી કોકની માં નાખી દે, આપણે એ બધું એવું હોય. બેઠા છો સીધી સામેની વાત છે, ઉપરથી તો ભીતકળી માથે પડી હોય તો આખી પડખેવાળા માં નાખી દે, ભલે લીખ્યું આમાં કે પોતાને બીજાને સુખ થાય એમ વર્તું, પોતાને સુખ થાય એમ વર્તાય જાય, પટલે ઉલાળી નાખી દે, તમારું જેતા હોય તાય મારું થઈ ગયું એમ. આ તો વાંધો છે ને, માણા મતલબી મૂવ જ પહેલેથી, પેલી બસ સ્ટેન્ડે બસ ઊભી હોય ને બરાબર ગીર્દી હોય ને, જગ્યા ન હોય એટલે એને મારી ઘરે બે એવું ન હોય, સમજાણું. હા એટલે હું કે ખબર છે, એ ભાઈ જરા ખેહેવ ખેહેવ પાવલી વા એમ કે પછી જેવું બસ ના પગથી એનો પગ ગોઠવાઈ જાય ને, હાંક 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 કહેવાય તો બીજી બસમાં આવશે બધા. લ્યો બ્રહ્મ જ્ઞાન પ્રગટ થઈ ગયું તરત જ, સ્વાર્થ સિદ્ધ થઈ ગયો. એટલે પૈત્યુ આ શ્લોક નો કહેવાનો અર્થ એ જ છે, મતલબી ન થઈ જાઓ, બસ મારી ભાષામાં સ્વાર્થી ન રહેશો, હવનું સારું થાય એમ તમે વર્તો. આમ તો સુખમાં તો માણસ છે ને પરમાર્થી થાય છે, હાલો એને જાણે લાખ બે લાખ કરોડ રૂપિયા મળી ગયા તો ઉમંગ આવી જાય, થોડા ગરીબને થોડા મંદિરમાં થોડા આમ તેમ બે રસોઈ આપી દે પરમાર્થ કરી નાખે, પણ એને કરોડની ખોટ જાય ત્યારે કાં પોતાને પીડે અને કાં કોકને પીડે. અકળામણીમાં બોલો બૈરી ને મારે વગર વાંકે છોકરાને જેમ એમ ગાયું દે, કાંક ઘરમાં ટીવી રેડિયો બધું તોડી નાખે, પણ કઈ આમ તોડી નાખે દેવું બીજું જાય. બોલો માંદો પડી જાય તો અકળાઈ જાય. હમણાં એક જણા મને મળ્યા હતા, મને કે બે વાર માકડ દીવાની દવા પી ગયા મારા બાપા, પણ મરતા નથી કે, તોય કંટાળીને પી ગયા, મને કે બહુ માંદા છે ને પીડા સહન નથી થતી, કંટાળીને પી ગયા. જો રોગાદિક આપતકાળ આવે ત્યારે આમ થાય, અને કંઈક એવું કરી નાખે કે વાહેલા બધા મુશ્કેલીમાં આવી જાય. બોલો માટે કહેવાનો આશય એટલો છે કે દુઃખથી કંટાળીને તમે એવા પગલાં ન લેશો કે જેમાં તમે દુઃખી થઈ જાઓ અને બીજા દુઃખી થઈ જાય, પોતાને અને બીજાને બેને શાંતિ રે એમ ધીરજ રાખીને વિચારીને રસ્તા કાઢો. ખ્યાલ આવી ગયો, કેટલી સરસ આગીના છે, કાયમ યાદ રાખવા જેવી છે ને, આવું બહુ થતું હોય. બહુ જ એક સીધી સાચી વાત છે. આમ કાર હાંકતા હોય આપણે અને સામે સામે આવી જાય, એક્સિડન્ટ થાય એવું હોય તો બરોબર છે, પોતાની સામાની બેયની રક્ષા કરવી જોઈએ ને. પણ એ બેયની રક્ષા થાય આમ સહેજ કાબુ મારી દે એટલે પોતે બચી જાય ને સામે ઉડી જાય. આ તો બહુ અઘરું છે. આ તો આગીને હશે કે બેન થોડું થોડું વાગે એ રીતે એક્સિડન્ટ કરવું. પોતાની પારકી બે ની રક્ષા થાય ને એમ એક એક પગ ભાંગે, એટલે આપણો એક ભાંગે નહીં એનો બધું ભાંગી જાય ને આવ મરી જાય એમ. બહુ અઘરું છે. આમ તો વાંચી ગયા ને સાંભળી ગયા એટલે વાંધો ન આવે, પાળવાનું થાય ત્યારે ખબર પડે. અને હવેની જે આજ્ઞા છે છેલ્લી છે સામાન્ય ધર્મની છેલ્લી આજ્ઞા. અને પછી એક શ્લોક છે એ તો ભગવાન પોતાનો મત કહે છે, પણ આ સામાન્ય ધર્મ અહીંયા પૂરા થાય છે. એમાંની જે છેલ્લી આજ્ઞા છે આ જેટલી આજ્ઞાઓ છે અને બધાનું કંટ્રોલર છે, કહી નાખ્યું બધું સમજ્યા. કાંઈક વિધિ મુક્તિ કહ્યું, કાંઈક નિષેધ મુક્તિ કહ્યું, કાંઈક અવાંતર વાક્યો કહ્યા. આમ કરવું, આમ કરવું, આ કરવું, આ કરવું, આ કરવું, આ કરવું, આ બધી વિધિમુખ આજ્ઞા કહેવાય. આ ન કરવું, 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 બધું નિષેધમુખ કહેવાય. કાંઈક અપવાદ આમ હોય તો આમ કરવું, આમ હોય તો જ આમ કરવું, એ અમુક વાતો છે આમ ન કરવી, બધા અવાંતર વાક્યો કહેવાય. આ બધું કહી નાખ્યું અને હવે એનું બેલેન્સ બતાવે છે. જોજો સાંભળવા જેવું છે. કુલ શબ્દ નવ અને પાટિયામાંથી સમજાવવું પડે એવું છે, પણ હું આશા રાખું તમે બધા ભણેલા ગણેલા ડાયા બુદ્ધિશાળી માણા પટલીને સમજી જાઓ, અને સમજી જાઓ તો સારું છે. પહેલા નવ શબ્દ યાદ રાખો. પહેલા ત્રણ વ્યવહાર આચાર ને પ્રાયચિત, આ ત્રણ શબ્દને ધ્યાનમાં લ્યો, કારણ કે આ ત્રણ શબ્દમાં જ આપણું જીવન આખું ગૂંથાઈ ગયેલું છે, એનાથી બહારું જ નથી. સમજાણું, આપણે કાંઈ પણ કરતા હોય, કાં તો વ્યવહાર કરતા હોય, કાં આચરણ કરતા હોય કંઈક, અને કાં પ્રાયચિત કરતા હોય, ક્યાંથી બહાર કંઈ હોય. આપણે ધંધો પાણી વગેરે જે કાંઈ કરીએ છીએ, કોઈને મળીએ છીએ, આવીએ છીએ, કોઈની કાણમાં જઈએ, કોઈના લગ્નમાં જઈ, કોઈને બોલાવીએ, કાંઈ ઊભા રહીએ, કાં આ છે તે છે, એ બધું શું છે? વ્યવહાર. બરાબર છે. અને પછી આપણે છે તે દાન દઈએ છીએ, ભજન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, નિયમ પાળીએ છીએ, બ્રહ્મચર્ય પાળીએ છીએ, આ બધું છે તે શું છે? આચરણ છે. એ બધું સદાચાર છે, આચાર છે, એ છે. પછી આપણે વ્યવહારમાં અને આચરણમાં જે કાંઈ ભૂલો થઈ જાય એ પછી શાસ્ત્રોમાંથી સંતો પાસેથી પ્રાયચિત લઈને આપણે પછી કાંઈ માળા કરીએ છીએ, કર્મ કરીએ છીએ કે જે કાંઈ કરીએ છીએ એ શું થયું? પ્રાયચિત થયું. બસ આ ત્રણમાં આવી ગયું બધું, આથી બારું કાંઈ નહીં. માટે આ ત્રણ શબ્દ યાદ રાખો. જન્મથી મરતા સુધી આ ત્રણમાં આપણે રહેવાનું. પણ તમને ખબર છે આ એક એક વાનું 600 વાનાને જોઈન કરવાનું. હું એક એક વાનું 600 વાનાને જોઈન કરવાનું. હવે એક વ્યવહાર, હવે તમને સવાલ કરું, વ્યવહાર કેટલા પ્રકારનો હોય? અનંત પ્રકારનો હોય, રાઈટ? એક એક વ્યવહાર 6 બાબત જોઈન કરવાનો. જ્યારે કરો ત્યારે સારું. આચરણ કેટલી બાબતનું છે? અનંત પ્રકારનું આચરણ છે. હવારે ઉઠો ને એથી આજે હોવો ત્યાં સુધી બોલો, હોવાનું આચરણ છે. એ એક એક આચરણ 6 બાબતને ધ્યાનમાં રાખીને કરવાનું. ભૂલો કેટલા પ્રકારની, પ્રાયચિત કેટલા પ્રકારનું છે? અનંત પ્રકારનું છે. તો એમાંય પણ 6 વસ્તુને નજર સમક્ષ રાખી ન જ કરવાનું. પહેલા આપણને કહી ગયા મહારાજ કે ભાઈ વ્યવહાર આચાર અને પ્રાયચિત ત્રણે તમારે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં વિજ્ઞાનેશ્વર નામના જે પંડિતે મિતાક્ષરા નામની જે ટીકા કરી છે એ ટીકા અનુસારે આનો નિર્ણય કરવો. અને એમાંય પાછું સંપ્રદાયને અનુરૂપ જે ટીકા હોય એ ત્યાં સુધી લઈ ગયા, આનો નિર્ણય કરવો એમ લખ્યું. ઠીક, એ તો આપણને બતાવી દીધું કે એ પ્રમાણે નિર્ણય કરવો, પણ હવે આપણને થોડુંક નિર્ણય કરવાનું શીખવાડે છે. બોલી તે આજ્ઞા કરી દીધી કે શાસ્ત્ર પ્રમાણે કરવું, પણ હવે આપણને એ ભગવાન બતાવે છે એક એક વાનું કેટલાને જોઈન કરવાનું. આ એક એક વાનામાં કેટલા પ્રકાર છે? અનંત પ્રકારનો વ્યવહાર, અનંત પ્રકારનું આચરણ, અનંત પ્રકારનું પ્રાયચિત. મહાત્માઓ જાગજો બાપા, આ સમજવા જેવું આવે છે એટલે. અને પછી એ જે છે એક એક વાનું, એને આ છ વાના ધ્યાનમાં લ્યો. દેશ, કાળ, પછી ઉંમર તમારી, તમારી શક્તિ સામર્થ્ય, પછી દ્રવ્ય, અને પછી તમારી જાતિ, નાજ જાતિ. આ છ ને ધ્યાનમાં રાખીને આ તૈણવાના કરવાના તમારે. બોલો હવે આવા અક્કલ વાળા કેટલા આ સમાજમાં, ક્યાં છને ધ્યાનમાં રાખીને આ તૈણવાના કરે? એ તૈણવાનામાં એક એક વાનું અનંત પ્રકારનું છે. બોલો હવે જો સાંભળો, તમારે કાંઈ પણ વ્યવહાર કરવો હોય તો દેશ જોવો પડે કે આ દેશમાં આવો વ્યવહાર થાય છે. સમજાણું? હું માની લો કે અમેરિકા, ત્યાં અમેરિકા કોઈ કોઈને મળે તો ભેટે કે ચુંબન કરે, કારણ કે એ દેશનો એ વ્યવહાર છે. પછી જો અહીં આવી નીવડે એમ કરે તો મારે આપણી પબ્લિક. મારે આવું કે ન મૂકે સાલા, આ બધું કરો જ કે છે. એટલે કોઈ પણ તમારે વ્યવહાર કરવો હોય તો પહેલા દેશ જોવો પડે, કયા દેશમાં આપણે છીએ, ક્યાં છીએ. અને આપણે અહીંયા અહીં છે, વડોદરાનો રિવાજ જુદો હોય, સુરતનો જુદો હોય, સમજ્યા, ત્યાંની બોલી રીત જુદી હોય, અહીંયા આપણે બોલતા હોય એ ત્યાં ગાળ ગણતી હોય, એ જોવું પડે. અને માર ખાઈ એક શબ્દ વ્યવહાર જ કરવો છે, બરાબર છે, તો પણ એ વિચારવું પડે. ચાલો પછી કાળ જોવો, આ કાળે આ વ્યવહાર થાય કે ન થાય. સમય હોય, બરાબર છે, તમારી જ પત્ની હોય, તમે ગ્રસ્ત છો, બરાબર છે, હવે એમની સાથે તમારે સંસાર સુખનો વ્યવહાર કરવો હોય તો પણ રાત્રિ જોઈ, દિવસે ના થાય, કાળ જોઈને વ્યવહાર થાય. પછી અમુક એવો કાળ હોય કે એ કાળે તમારે તમારું ઘર હોય ને તોય ને નીકળી જવું પડે, તમારું હોય તોય. બોલો, એટલે કાળ જોઈને વ્યવહાર થાય, રહેવું કે નીકળવું, દેશ કાળ જોજો. પછી ઉંમર, અમુક ઉંમર જોઈને તમારી એની સામેની વ્યવહાર થાય, જો ઉંમર બરોબર ન હોય તો એ વ્યવહાર ન થાય. પછી શક્તિ, શક્તિ જોવી જોઈએ કે ભાઈ આ વ્યવહાર કરવો છે એમાં આપણી શક્તિ કેટલી, હામાની કેટલી, આ થાય કે ન થાય. પછી દ્રવ્ય જોવું જોઈએ, બરાબર છે, તમારા દીકરાના લગ્ન કરવા છે, એક વ્યવહાર છે ને, પણ તમારી પાસે દ્રવ્ય છે કેટલું, તમારા હગા સામે વેવાય છે એની પાસે કેટલું છે, તો એ પ્રમાણે વ્યવહાર થાય, દ્રવ્ય પ્રમાણે. પછી તમારી જાતિ પ્રમાણે વ્યવહાર થાય, કારણ કે તમારી જ્ઞાતિના અમુક રૂઢ આચાર હોય તો એ પ્રમાણે તમારે કરવું જોઈએ, જો એમ ન કરો તો તમને મુશ્કેલી થાય. એટલે તો જો અમુક અમુક જ્ઞાતિને અમુક સૂટ હોય, અને કે તો કે ભાઈ અમારી જ્ઞાતિનો આવો રિવાજ છે એટલે અમારે કરવું પડે. એટલે આ વ્યવહાર આ છ વાનાને જોઈને કરવાનો, પછી છ વાનાને જોઈને આચરણ કરવાનું. આચરણ છે, શાસ્ત્રમાં આ વ્યવહાર લખ્યો હોય કે ભાઈ તમારે આમ કરવું, બરાબર છે, પણ શાસ્ત્રમાં તમારે જે સમયે જે દેશમાં જે ઉંમરમાં જે શક્તિ તમારી હોય એનાથી જે દ્રવ્ય તમારી પાસે હોય ને જે જ્ઞાતિથી તમારી પાસે જે હોય એ બધું મેળવીને કુંડળી બનાવીને ન આપ્યું હોય. શાસ્ત્રમાં તો કેટલું કેમનું કેમ કેમ કરે, એ તમારે ગણીને કાઢવું પડે. અને જે માણસ આ શ્લોક નથી સમજતા ને અને બેઠે બેઠું શાસ્ત્ર પાળે છે ને, એ પોતે બહુ દુઃખી થાય છે અને બીજાને બહુ દુઃખી કરે છે. હું લખ્યું છે એમ કરીને બાંધે, હું લખ્યું છે, બરોબર છે, ભાઈ લખ્યું છે બ્રાહ્મણ ને મરાય મને કયો, બ્રાહ્મણ ને મરાય શાસ્ત્રમાં હું લખ્યું, બ્રાહ્મણ ગાળું દેતો હોય તમને મારે તો પણ તમારે એને મારવાનો, રાવણ હું હતો, મારી નાખ્યો ને. બરાબર છે ને, એવી બહુ વાતું છે, બહુ જ વાતું છે. બરાબર છે, પિતાને કઈ કહેવાય, માતાને કઈ કહેવાય, ન કહેવાય ને. ભરતજીએ કઈ કઈને શું કીધું, બરોબર ને? તો ભરતે બધા શાસ્ત્ર લોપી નાખ્યા ને, રામે લોપી નાખ્યા, આપણે જ બધા આગીના પાલક થયા. એ વાત છે, બહુ જાજુ સમજવા જેવું છે. પતિવ્રતાનો ધર્મ લખ્યો, બરાબર છે, કે પતિવ્રતા નારીએ પોતાના પતિ ને સેવવો જોઈએ, આમ તેમ બધું બરોબર. હાજુ ઋષિ પત્નીઓ એને પતિની કંટ્રોલમાં ન રહી, ગોપીઓ એની પતિની કંટ્રોલમાં ન રહી તો બધી નરકમાં ગઈ, એને આગીને લોપી નાખી. શું કહેશો તમે, કોને ધર્મ કહો? એટલે આ બધું જે છે ને બહુ સમજવા જેવું છે, અને એ બધું સમજવા જેવું આ એક શ્લોકમાં ભગવાન લખી નાખ્યું છે. છેલ્લે બધા ધર્મ લખીને છેલ્લે અહીં લખી નાખ્યું, એક જ શ્લોકમાં લખીને જય સ્વામી નારાયણ ઊંચું મેલી દીધું. વિચારવું હોય વિચારે, બાકીના બાધા બાધ કરે. બધું લખ્યું છે, બધું પાળવાનું લખ્યું છે, પણ જે કઈ લખ્યું છે એને આ શ્લોક હોહરવું કાઢવાનું કીધું છે. અહીંથી હોહરવું કાઢવું નહીં સમજતા માણસ, આ શ્લોક ને તો સમજતા જ નથી, બહુ જડ માણસો છે. આ શ્લોક ને સમજે છે જે આ સત્સંગમાં ભગવાનની કૃપા પાત્ર વાળા સંતો અને ભક્તો છે, એ જ. બાકીના બધા શ્લોક સમજે, પણ આ શ્લોક ન સમજે એટલે દુઃખી થાય ને દુઃખી કરે. એક વાત કઈ લખાણી હોય, જોજો, તે દેશમાં તે કાળમાં, સમજાણું, એ લખાણી હોય. હવે આ કાળમાં આખું ફરી ગયું હોય, કેટલો સરસ શ્લોક લખતા ગયા છે, કેટલો ફાઈન, ક્યાંય ગૂંચવણ થાય નહીં આપણને, ક્યાંય ન થાય. આ શ્લોક જ એમ કહેવા માંગે છે, ભલે શાસ્ત્રમાં લખ્યું, ભલે એમે લખ્યું, સમજાણો, પણ દેશ, કાળ, ઉંમર, શક્તિ, દ્રવ્ય અને જાતિ, આ છ વાનાને જોઈને તમારે એક એક વાના કરવાના, આવી વાત છે. લ્યો હવે આચરણ, આચરણ અનંત પ્રકારના છે, પણ એ પ્રમાણે જ આચરણ થાય. આ છ વાના જોઈને, શક્તિ પ્રમાણે થાય, ઉંમર પ્રમાણે થાય, કાળ હોય એવું થાય, દેશ હોય એવું થાય, તમારી પાસે દ્રવ્ય હોય એવું થાય, જો આમાં લખી આગીને બરાબર એની પુરસ્ચર્યા કરવી. સાંભળો, આપણે વાંચી ગયા ને હમણે કે આ ગ્રંથની પુરસ્ચર્યા કરવી, તમને ખબર છે પુરસ્ચર્યા કરવાનો ખર્ચ કેટલો થાય? પલાય કરાવી હતી 22 લાખ થયો ખોપાળા. હવે આગીના કરી, હવે તમારે આગીના પાળવી છે કે નથી પાળવી? જો શિક્ષાપત્રિ નહીં પાળો તો નરકમાં જાઓ, નીચે મોટા કષ્ટ ને પામશો. કારણ કે શિક્ષાપત્રિમાં લખ્યું છે આ ગ્રંથની પુરસ્ચર્યા કરાવી, લખ્યું છે કે નહીં? તો તમે એ આગીના પાળવાના છો જીવનમાં કે લોપવાના છો? તો જો આજ્ઞા લોપી તો કલ્યાણ થાય જ નહીં, જાઓ ના પાડી. અને આ શિક્ષાપત્રી ન પાડે એને અમારા સંપ્રદાય છે કે બહાર જાણવો, બોલો કોઈ અંદર ખરા? પછી બહાર હોય અંદર ગણાય, શું કરો તમે? તારે આ લાવવું પડે કે પોતાને દ્રવ્ય હોય તો એ આચરણ કરાય, કારણ કે એ આચરણ દ્રવ્યથી નિષ્પન્ન થાય છે, પૈસા વિના થાય નહીં. કારણ કે લખ્યું છે એમાં, આ બામણો તમે બેહાડો એને આટલું તો દેવું જ, આટલું તો આ કરવું જ. તો એ દ્રવ્ય પ્રમાણે એ આચરણ તમારે કરાય, આમાં દ્રવ્ય આવ્યું ને 6 માં 1, તારી વાત છે. હવે માની લો શિક્ષાપત્રી એમાં લખ્યું કે ભાઈ આવક જાવક જે તમારે થાય એ પોતાને હાથે રૂડે અક્ષરે નામું લખવું, બરાબર છે? આ મોટી મોટી ફેક્ટરીઓ હાલતી હોય કેટલા મોટા એના બિઝનેસ હોય તે હું એ ભાઈ શેઠ રોજ બેઠા બેઠા પોતાને આય છે બધા સોપડા લખે, કેમ પોતાને આય છે લખવાનું લખ્યું શ્રી સ્વામિનારાયણ ભગવાન આગિણ્યા આગિણ્યા બસ પોતાને આચે લખવાનું કીધું આચે. એટલે હવે ક્યાં કઈ રીતે પાડશો, કઈ રીતે પાડશો મને એ કયો, તમારે સમજવું જ પડે. દેશ કાળ ક્રિયા ઉંમર શક્તિ દ્રવ્ય જાતિ બધું સમજવું પડે, નહીં સોલાઈ જાઓ. ખ્યાલ આવ્યો? એ વાત છે. એવી બહુ આજ્ઞાઓ છે, બહુ કરતા બહુ જાજી છે, કે જેને સમજાવીને માણસ હેરાન થાય છે. સમજે તો સુખ તરત થાય, અને મોટા પુરુષ એટલે સુખી છે અને એને આશરે એટલે બધા આનંદિત ને સુખી રહે છે કે એને આ સમજવાની શક્તિ ભગવાને આપી છે. એટલે એ આ બધું જોઈ નિર્ણય આપી દે, અને એને પોતાને એ ખાતરી જોઈ કે આ નિર્ણય ભગવાનને માન્ય છે, ભગવાનને આમાં કંઈ તકલીફ નથી. પણ જે જડપણે કેવળ વાંચી જ શકે છે એને બધાને દુઃખ થવાનું છે, કેમ જે વાંચી જ શકે છે, સમજી શકતા નથી. હવે આવ્યું પ્રાયચિત. માનો લે કોઈકે કંઈક ભૂલ કરી તો એને પ્રાયચિત દઈ દો, કે હું એને હાલો 25,000 દંડ દો. હવે એની પાસે પૈસા ન હોય તો ન કરાય, એ જોવું પડે. પછી કે હારો એને ચાંદણ વર્ષ દઈ દો, પણ એની ઉંમર નાની હોય અથવા માંદો હોય તો એને ચાંદણ વર્ષ ન દેવાય, એ બધું જોવું પડે. એની શક્તિ જોવી પડે કે ચાંદણ કરી શકે એમ છે કે નહીં, એને સામર્થ્ય ન હોય તો એ ન દેવાય પ્રાયચિત. એટલે પ્રાયચિત પણ દેશ કાળ ઉંમર શક્તિ દ્રવ્ય અને જાતિ એ બધું જોઈને દેવું પડે. આચરણ પણ એમ, વ્યવહાર પણ એમ. એટલે આવું છે. એટલે જેટલી શિક્ષાપત્રીમાં અને જેટલી પૃથ્વી ઉપર ભગવાનના ભક્તને જે કાંઈ આજ્ઞાઓ છે શાસ્ત્રોમાં, વ્યવહાર કરવાનું કે પાળવાનું કે પ્રાયચિત, જેટલું લખાણું છે આ બ્રહ્માંડમાં, એ બધાને આ શ્લોક હોંહરું કાઢવાનું. રિફાઇનરી હોંહરું નીકળે શુદ્ધ થઈ જાય પછી એ પીવાનું. વ્યવહાર હોય તોય ભલે, આચરણ હોય તોય ભલે, પ્રાયચિત હોય તોય ભલે, શ્લોક હોંહરું કાઢ્યા વગર સીધું નહીં લેવાનું. શું સમજી ગયા ને? હવે થઈ સોતા હોતો નહીં ખાઈ જવાનું. કેટલો સરસ શ્લોક છે, બોલો. તમે રોજ શિક્ષાપત્રી વાંચો છો ને, સમજ્યા જઈશો ને આ શ્લોક? અરે હોય, એટલું બધું ભણેલા માણા ન સમજ્યો કે આમાં બાપા આવું કે છે. અને હવે છેલ્લે પોતાનો મત કે છે. મત અમારો વિશિષ્ટાદ્વૈત રે, ધામ ગોલોક પ્યારું પુનિત રે.
મત અમારો વિશિષ્ટાદ્વૈત રે, ધામ ગોલોક પ્યારું પુનિત રે.
કે કૃષ્ણ સેવો બ્રહ્મ રૂપ થઈ રે, મુક્તિ એ જ માની બીજી નહીં રે.
કૃષ્ણ સેવો બ્રહ્મ રૂપ થઈ રે, મુક્તિ એ જ માની બીજી નહીં રે.
મુક્તિ એ જ માની બીજી નહીં રે.
મુક્તિ એ જ માની બીજી નહીં રે.
લ્યો જોયું વાલા ભક્તો, આજ મુક્તિ માની છે, બીજી નહીં. અમારો વિશિષ્ટાદ્વૈત મત છે. ઘણા સંપ્રદાયોના ઘણા આચાર્યોએ જુદા જુદા મતો પ્રસ્થાપિત કર્યા છે. કોઈ અદ્વૈત, કોઈ કવિલાદ્વૈત, કોઈ દ્વૈતાદ્વૈત, કોઈ શુદ્ધાદ્વૈત, અને ભગવાન સ્વામિનારાયણને પ્રસન્ન મત છે વિશિષ્ટાદ્વૈત. ચિદ અચિદ બંને પ્રકૃતિ ભગવાન પુરુષોત્તમની વિશેષણ છે, એનાથી ભગવાન વિશિષ્ટ છે. એવા વિશિષ્ટ જે એક પરમેશ્વર તે સત્ય છે, ભજવા યોગ્ય છે અને પામવા યોગ્ય છે, એ સિદ્ધાંતને કહેવાય વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત. સમજાણું? આ બહુ લાંબુ છે અને મોટા વિદ્વાનોનું કામ છે આમાં તો. દ્વૈત સમજાય? બે. અદ્વૈત એટલે એક. વિશિષ્ટાદ્વૈત એટલે વિશેષણે સહિત એક, શરીરે સહિત શરીરી, એવા એક ભગવાન છે. ભગવાનની દ્રષ્ટિએ જોવો ત્યારે બીજાને કોઈને ગણવાના હોય જ નહીં. તમે કોકને તમારા બંગલામાં મોકલો, રૂમમાં મોકલો, જ્યાં જોયા કોઈ છે કે નહીં, પછી જોઈને પાછો આવે એમ કે રૂમમાં કોઈ નથી, તો રૂમમાં પલંગ ન હોય, ટીવી ન પડ્યું હોય, ટેબલ ન હોય, તો કેમ કે છે કોઈ નથી? એમ એવું કોઈ નથી એમ, આપણા જેવું એકમેવ દ્વિતીયમ બ્રહ્મ, એક જ ભગવાન છે. એનો અર્થ એવો થાય છે કે ભગવાન જેવું કોઈ નથી, બાકી જીવન માયા નથી એમ નહીં. એ બેય ભગવાનના એક ભાગ તરીકે અને શરીર તરીકે છે. બસ એ જે વિશેષણ ચિદ અચિદ, એનાથી વિશિષ્ટ જે એક ભગવાન, એ જ કહેવાય વિશિષ્ટાદ્વૈત, વિશિષ્ટ એવું અદ્વૈત. આમ શંકરાચાર્યનું કહેવું એવું છે, ભગવાન સિવાય કાંઈ નથી એમ, એ આપણે માન્ય નથી. આપણે જીવ ઈશ્વરને માયા તૈણીને માનીએ છીએ, પણ જીવ અને માયાને આપણે પરતંત્ર અને એને આધીન અને અસમર્થ શરીર તરીકે જ માનીએ છીએ. અને એણે યુક્ત સર્વસામર્થ્યવાન એક પરમેશ્વર શ્રીહરિ છે એમ આપણો મત છે. અને અમારને પ્યારું એવું ધામ ગોલોક છે, બરાબર. ત્યાં તમારે બ્રહ્માકાર થઈ ભગવાનની સેવામાં રહેવાનું, એને અમે મુક્તિ માની છે. નહીં કે બ્રહ્મ થઈ જવું, ભગવાનને છોડી દેવા, કે અક્ષર થઈને બસ એમાં લય થઈ જવું. પરમાત્માની સેવા કરવી, અતિ સ્નેહ કરીને ભગવાનમાં રાધાજીની જેમ તમે ક્યારેક લય થઈ જાઓ તો પણ તે ભગવાનની સેવા છે, એ મુક્તિ જ છે. પણ બીજી જે અમુક શાસ્ત્રમાં મુક્તિ લખી છે એને અમે મુક્તિ માનતા નથી, એમ મુક્તિનું સ્વરૂપ કહ્યું. વાલા ભક્તો, અહીંયા સાધારણ ધર્મ પૂરા થયા છે. પ્રથમ ધર્મ કયા? અમે જે હરે સૌ જનને સાધારણ છે તે હરે. આ બધા ધર્મ બધાને પાળવાના, ગ્રહી હોય, ત્યાગી હોય, આચાર્ય હોય, આચાર્યની પત્ની હોય, સદવા હોય, વિધવા હોય, બ્રહ્મચારી હોય, ગમે તે જ્ઞાતિના હોય, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર અસત શુદ્ર, બધાને આ ધર્મ કયા એ પાળવાના. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.